तीन लोक बने में ज्ञान न लयो करुण समय करुणी रत रयो अमृतक सम गुण का बनो कैसे रूप लखे अपनो कभी अकाम निर्जरा करे भवन सुर तन धरे विषय चाह जावा गयो मर कविलाप करत दुख सयो जो विमान वासी सम्यक दर्शन बिन दुख पाय जय भावर तन धरे यो परिवर्तन पूरे करे।
जो आप छ डाला ग्रंथ नो स्वाध्याय चाले छे ये छ डाला पंडित दौलत राम जी रचेली एक लघु ग्रंथ छे। पूज्य गुरुदेव श्री आना माटे शू कहे छे કે આ ગ્રંથમાં ગાદરમાં સાગર ભરી દીધો છે, એનો શું મતલબ કે છે તો નાનકડો ગ્રંથ પણ એમાં જૈન ધર્મના જેટલા મૂળભૂત સિદ્ધાંતો છે બધામાં આવી જાય છે। એમાં આપણે લાસ્ટ બે ક્લાસમાં શું કર્યું થોડું આપણે રિવાઇઝ કરીએ। સૌથી પહેલા આપણા ગ્રંથનું મંગલાચરણ જોયું, મંગલાચરણમાં શું કહે છે જો તમારી પાસે બુક હોય તો, કે તીન ભુવન મે સાર वीत राग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारिके। जो यहाँ फोटो में पण ई ज आपणे देखाड़े छे के यहाँ त्रण भुवन करीने एक पॉट में त्रण लोक नो आखू पिक्चर छे। आखा त्रण भुवन ने जो आपणे माखणनी जेम झेरीए तेमांथी एक सार वस्तु बहार आवे छे। शू बहार आवे छे? એક બાજુ જો વિતરાગી મુનિરાજ છે અને એક બાજુ વિજ્ઞાનતા શાસ્ત્ર ડ્રો કર્યા છે, એટલે આખા ત્રણ લોકમાંથી વિતરાગતા અને વિજ્ઞાનતા બે વસ્તુ સારમાં સાર છે। વિતરાગતા એટલે શું? રાગ દ્વેષ રહિત જીવની શુદ્ધ પરિણતિ એને કહેવાય વિતરાગતા। જેવી રીતના આપણા ભગવાન કેવા રાગ દ્વેષ રહિત શાંતિથી પોતાના આત્મામાં બેઠા છે એને કહેવાય વિતરાગતા। અને વિજ્ઞાનતા એટલે શું? હા, એવું વિશેષ જ્ઞાન, એવું ખુલેલું જ્ઞાન કે જેમાં એક સમયમાં ત્રણ લોક અને ત્રણ કાળની બધી જ વસ્તુ એક સાથે જાણી જાય, એ આ વિતરાગ અને વિજ્ઞાનતા પોતે જ શિવ સ્વરૂપ એટલે કે સુખ સ્વરૂપ છે અને પોતે શિવકાર છે એટલે કે ઈ આપણને મોક્ષ માર્ગ બતાવનાર છે। એના માટે થઈને આપણે એને મન વચન કાયા એમ ત્રણ યોગથી નમસ્કાર કરીએ છીએ। જો આ પિક્ચરમાં પણ બધા આજુબાજુ જે બધા આપણા જેવા મોક્ષની ઈચ્છા રાખવા વાળા મુમુક્ષુઓ છે એ નમસ્કાર કરે છે વિતરાગ વિજ્ઞાન પર, બરાબર। એના પછી ફર્સ્ટ ગાથા આપણે જોઈએ, એમાં ફર્સ્ટ ગાથામાં આપણે શું જોયું કે આ જે ત્રણ ભુવન આપણને દેખાય રહ્યા છે ત્રણ લોક, એ ત્રણ ભુવનમાં કેટલા જીવો છે? અનંત જીવો છે। એ અનંતમાં આપણે બી કાઉન્ટ થઈએ છે કે નહીં? થઈએ છે ને, આપણે આ 1 2 3 4 5 જેટલા આપણે અહીંયા છે એ બી અનંત, એ બધા એડ કરીને અનંત થાય છે। જે રીતે અહીંયા કોઈ કીડી હોય અથવા તો કોઈ બીજા જેવડા મોસ્કિટોઝ હોય એ બધા મળીને આ અનંત જીવો થાય છે। જેવો જીવ હું છું એવો જ જીવ એ મોસ્કિટોનો છે, બરાબર। અને આપણે બધા જીવો ચાર ગતિમાં ભ્રમણ કરીએ છે, બધા જીવોને સુખની ઈચ્છા છે। જો આ ચાર ગતિ અહીંયા દેખાડી છે ને કે હું, આપણે મનુષ્ય, એ મોસ્કિટો એન્ટ એ બધા તિર્યંશ જો નીચે છે એને ગાય દેખાડી છે, વચમાં નરકના જીવો દેખાય છે હેલ અને ઉપર હેવન એટલે કે દેવતાઓ દેખાઈ રહ્યા છે। આ ચારેય ગતિના બધા અનંત જીવો દુઃખી છે અને સુખની ઈચ્છા કરે છે, સુખ માટે એફર્ટ્સ પણ કરે છે, એવરી સેકન્ડ એફર્ટ્સ કરે છે, પણ આપણને સુખ સાચું શું છે એની ડેફિનેશન જ નથી ખબર, એટલે એના માટે લઈને આપણી એફર્ટ્સ બધી રોંગ થાય છે. આપણે શું દુઃખ ભોગવીએ છીએ, હાઉ ડુ વી બિલીવ કે ભાઈ દુઃખ છે આ સંસારમાં, કેમ કે આપણને તો બધું બરાબર લાગે છે, ધેર ઇઝ નો પ્રોબ્લેમ છે, બધું બરાબર છે, ધેર ઇઝ નો પ્રોબ્લેમ એઝ સચ. તો આપણને દુઃખ શું છે તો આખી ફર્સ્ટ ઢાળ જે ફર્સ્ટ ચેપ્ટર એમાં એનું જ આખું ડિસ્ક્રિપ્શન આવશે, એટલે ત્યાં કવર કરશું, બરાબર. તો એ બધા દુઃખ ભોગવે છે અને દુઃખથી દૂર થવા માંગે છે, માટે શ્રી ગુરુ, જો ત્યાં ગુરુ એક મુનિરાજ બેઠા છે ને, એ ગુરુ આપણા પર બહુ કરુણા કરીને આપણને દુઃખથી નીકળવાનો અને સુખી થવાનો ઉપદેશ આપે છે. એ ઉપદેશ શું છે એ પણ આ છ ધારાશાસ્ત્રમાં આગળ બીજી ત્રીજી ચોથી પાંચમી એ બધી ધારોમાં આવશે, બરાબર. આગળ સેકન્ડ કથામાં આપણે શું જોયું હતું કે જો હે ભવ્ય જીવ, આ લોકમાં અનંત જીવો છે ને, એમાંથી શ્રી ગુરુ આપણને કરુણા કરીને ઉપદેશ આપે છે, તો શું ઉપદેશ આપે છે કે હે ભવ્ય જીવ, જો તને તારું કલ્યાણ કરવું હોય તો આવા ધ્યાનથી સાંભળજો, બરાબર. કઈ વાત ધ્યાનથી સાંભળજે કે આપણે અનાદિથી એવી શું મિસ્ટેક કરીએ છે, એ સેકન્ડ લાઈનમાં એ કહે છે કે જો અહીંયા એક દારૂ પીધેલો આદમી માણસ દેખાડ્યો છે ને બે ત્રણ, એ તો દારૂ પીને ગમે ત્યાં પડ્યા હોય છે, કેમ કે એમને સમજાતું નથી કે મારું ઘર કયું છે અને આ અહીંયા હું અત્યારે ક્યાં છું. એવી જ રીતે આપણે બધાએ મોરૂપી દારૂ પીધો છે. મો એટલે શું? મિથ્યા છો, જે રોંગ બિલીફ આપણી હોય, હું જીવ છું એની બદલે જીવ તો ન માનીએ, પણ આપણી જાતને શરીર માનીએ, આ ઘર બધું મારું છે, ગાડી મારી છે, એને કંઈ થવું ન જોઈએ, એવી જે આપણી બધી રોંગ બિલીફ છે એ આપણો મોરૂપી દારૂ પીધો છે આપણે. અને એટલો સ્ટ્રોંગ આપણા માઇન્ડમાં, એટલે કે આપણી ઉપર એટલું સ્ટ્રોંગ સેટ થઈ ગયું છે કે આ બધી વસ્તુઓ છે, આપણી આજુબાજુની વસ્તુઓ છે એ મારી છે અને બધી સારી સારી છે, મારે રાખવી છે, જે ખરાબ હોય મારે નથી રાખવી, એ આપણા માટે એટલું ઇનગ્રેન્ડ થઈ ગયું છે કે આપણે એવી જ રીતે એને કરવાની કોશિશ કરીએ છીએ. પણ જે બીજી વસ્તુઓ છે તો આપણા પ્રમાણે ચાલતી નથી, એ તો એનામાં ઇન્ડિપેન્ડન્ટ છે. તો હા, અને એમાં આપણે સુખ માનીએ છીએ, એ બધી વસ્તુ જો આપણી પાસે રે તો આપણે એમાં સુખ માનીએ છીએ, અને નો રે તો આપણે દુઃખ માનીએ છીએ. પણ એકચ્યુઅલી તો સુખ અને દુઃખ વસ્તુ જ કંઈક અલગ છે. તો અહીંયા શું કહે છે કે એ મોરૂપી જે આપણે દારૂ પીધો છે એ જ આપણી ભૂલ છે, અને એને કારણે આપણે ચાર ગતિમાં રખડીએ છીએ. એ આપણે ડિટેલમાં ચર્ચા લાસ્ટ ટાઈમ થઈ ગઈ હતી. આગળ પછી આપણે શું વાત કરી હતી કે એ જે ચાર ગતિમાં જીવ રખડે છે, જો આ સાઈડ આખું સંસારમાં એ ચાર ગતિમાં જીવ રખડે છે, તો એની રખડવાની કથા તો બહુ લાંબી લાંબી છે. આજે ગુરુદેવના પ્રવચનમાં આવ્યું ને કે પંચ પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તન એવી રીતના, એ ટોપિક જેને ખ્યાલ હશે કે બહુ લાંબો કાળ, એટલો ઇન્ફિનિટ ટાઈમ થઈ ગયો કે આપણે સંસારમાં રખડ્યા જ કરીએ છીએ. હવે એટલી બધી તો મારાથી કહેવાશે નહીં, પણ હું થોડીક તમને કહું છું. ગ્રંથ નાનો છે, જો એ સંસારની જ વર્ણન કર્યા કરશે તો બહુ મોટું થઈ જશે. તો થોડામાં આપણને એ ઉપદેશ આપે છે કે આપણે કેવી રીતના સંસારમાં શું ભૂલથી રખડીએ છે અને હવે કેવી રીતના બહાર નીકળાશે. અચ્છા, હવે એ ઉપદેશ કેવી રીતના આપે છે કે જેવી મુનિઓએ, જો અહીંયા બીજા પિક્ચરમાં કે આ ઓરિજિનલ મેસેજ ક્યાંથી આવ્યો છે કે અરિહંત ભગવાન, જે આપણા દિવ્ય ધ્વનિમાં, અરિહંત ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે ઓરિજિનલ સુખી થવાનો મેસેજ આવે છે, એ બધા પહેલા આચાર્યોએ સમજીને સ્ક્રિપ્ચરમાં લખ્યો છે, અને એના જ બેઝિસ ઉપર આ બુક લખાય છે. એટલે એની ઓથેન્ટિસિટી પ્રૂવ કરે છે કે આ બુક કેમ ઓથેન્ટિક છે. એવી રીતના મુનિઓએ કહેલો જે સુખી થવાનો માર્ગ એ હવે આપણને કહે છે. તો હવે સૌથી પહેલા જીવ કેમ દુઃખી છે, આ સંસારમાં શું શું દુઃખ ભોગવે છે એનું વર્ણન હવેથી લઈને આખા ફૂલ ચેપ્ટરમાં આવશે. તો એક ક્યાં જીવ ક્યાં ક્યાં દુઃખ ભોગવે છે આપણે એનું પહેલા વર્ણન જોઈએ. આપણે લાસ્ટ ક્લાસમાં બહુ બ્રીફલી ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે આ જીવ ચાર ગતિમાં રખડે છે અને એ ચાર ગતિમાં એને પાંચ જાતની ઇન્દ્રિયોનું જ્ઞાન હોય છે. સૌથી પહેલા તો જીવ ક્યાં ક્યાં જોવા મળે આખા યુનિવર્સમાં. જીવ અનંત છે ને, તો એ અનંત પણ છે ક્યાં, કયા કયા એના એના તારતમ્યતા શું હોય છે, એમાં વેરિએશન શું હોય છે જીવોમાં, ક્લાસિફિકેશન કેવી રીતના કરી શકાય. તો 20 અલગ અલગ રીતે ક્લાસિફિકેશન કરી શકાય છે. એનું આપણે જે બે પહેલી બે ટાઈપ છે કે ગતિ ગતિ પ્રમાણે ક્લાસિફિકેશન અને ઇન્દ્રિય પ્રમાણે ક્લાસિફિકેશન, આપણે એ બે જ જોશું. એ બે માં કેવી રીતના જીવ ક્લાસિફાય થાય છે, તો જો નેક્સ્ટ ચાર્ટમાં સૌથી પહેલા તો જીવ ઈધર સંસારી છે અથવા તો મુક્ત છે અથવા સિદ્ધ થઈ ગયા છે. જે સિદ્ધ થઈ ગયા છે એ ચાર ગતિથી છૂટીને આ સંસારમાંથી છૂટીને હવે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ ગયા છે, એ પાછા ક્યારે સંસારમાં નહીં આવે, બરાબર. પણ જે સંસારી જીવો છે એમાં બે જાતના જીવો છે. કયા બે છે? એક છે ત્રસ અને એક છે સ્થાવર. અત્યારે આપણે કેટલી ઇન્દ્રિયો છે જીવોને એના ઉપરથી જીવનું ક્લાસિફિકેશન સમજીએ છે, સમજાય છે. જે સ્થાવર જીવો છે એને એક જ ઇન્દ્રિય હોય છે હંમેશા. હવે એક ઇન્દ્રિય કઈ હોય? સ્પર્શ ઇન્દ્રિય. એ પાંચ ઇન્દ્રિયોનો ઓર્ડર કઈ રીતે આવે છે? સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ. સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ, આ ઓલવેઝ આ ઓર્ડર જ હોય. તો જેને એક ઇન્દ્રિય હોય એને ઓલવેઝ સ્પર્શ ઇન્દ્રિય જ હોય, રાઈટ. તો જે જે જીવોને એક ઇન્દ્રિય એટલે શું કે એ જ્ઞાનનું એટલું લિમિટેશન હોય કે એને ખાલી સેન્સ ઓફ ટચથી જ સમજાય, કંઈ દેખાય નહીં, કંઈ સુનવામાં ન આવે, કંઈ સંભળાય નહીં, એ જીવોનું અત્યારના એટ પ્રેઝન્ટ જ્ઞાન એટલું લિમિટેડ છે કે એમને ખાલી સેન્સ ઓફ ટચથી સમજાય છે. તો એને કહેવાય એક ઇન્દ્રિય વાળા જીવ, અથવા એના જ માટે બીજું નામ છે સ્થાવર. હવે એવા જીવો ક્યાં ક્યાં જોવા મળે છે? તો પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિ. આ પાંચ જગ્યાએ આવા જીવો જોવા મળે છે કે જેને એક જ ઇન્દ્રિયો હોય છે. હવે બીજી બાજુ ત્રસ. ત્રસ એટલે શું કે જેમાં બે થી લઈને પાંચ ઇન્દ્રિય બધા જ ટાઈપ એમાં ઇન્ક્લુડેડ છે. ત્રસ એટલે બે ઇન્દ્રિય, ટુ સેન્સ, થ્રી સેન્સ, ફોર સેન્સ અને ફાઈવ સેન્સ, બરાબર. હવે એમાં જે ફાઈવ સેન્સ જે છે એમાં બે ફર્ધર કેટેગરીઝ છે. એક છે સંજ્ઞી અને એક છે અસંજ્ઞી. સંજ્ઞી એટલે મન સહિત અને અસંજ્ઞી એટલે મન રહિત. હવે પેલા એ સમજો કે આ પાંચ સેન્સીસ છે તો આપણને ક્લિયરલી અપેરન્ટ છે, આપણને સમજાય, બરાબર. સેન્સ ઓફ ટચ, સેન્સ ઓફ ટેસ્ટ, સ્મેલ, સાઇટ અને હિયરિંગ, એ તો આપણને ઇમિડિયેટલી અપેરન્ટ છે. આના સિવાય ધેર ઇઝ અ સિક્સ્થ વસ્તુ, એને કહેવાય મન. એ મન કેવું છે? એક લોટસ ફ્લાવર હોય ને, આ જેના આઠ પેટલ્સ હોય એવું એક લોટસ ફ્લાવરના શેપનું ધેર ઇઝ અ ફિઝિકલ એન્ટિટી જે આપણા શરીરમાં અહીંયા ચેસ્ટના ભાગમાં હોય છે. પણ એ એટલું ફાઇન પાર્ટિકલ્સનું બનેલું છે કે તમે એને ઓપરેટ કરીને ખોલો તો કાંઈ હાથમાં ન આવે. એ મનોવર્ગણા કરીને બહુ ફાઇન પાર્ટિકલ્સનું બનેલું હોય છે, પણ એવું એક ફિઝિકલ એન્ટિટી છે, બરાબર. તો જેને એ મન હોય એને કહેવાય સંજ્ઞી જીવ. એવા જીવો પોતે લોજિકલી વિચાર કરીને કંઈ પોતાને કોઈ એનું ભલું કરવા માટે કોઈ મેસેજ કંઈ આપે તો એને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ પાવર હોય છે, એને કહેવાય સંજ્ઞી જીવ. એક વિવેક શક્તિ જેનામાં હોય એને કહેવાય સંજ્ઞી જીવ. હવે જેનામાં એ વિવેક ન હોય એને કહેવાય અસંજ્ઞી. આપણે જે એન્ટ ચાલતી હોય એને આપણે કહી શકીએ કે ભાઈ તું ત્યાં નહીં જા, ત્યાં તને દુઃખ થશે, એને સમજવાની તાકાત નથી, બરાબર. અથવા તો જે હવે મોસ્કિટોઝ હોય છે આપણે એને સમજાવી શકીએ કે ભાઈ તું બહાર નીકળી જા શાંતિથી, બીજો તને અહીંયા દુઃખ થશે, ન સમજાવી શકે બરાબર, કેમ કે એનામાં મન જ નથી. તો એવા જીવોને કહેવાય અસંગી. અચ્છા, હવે આપણે આ સાઈડ નીચે બે છોડી દીધા છે ત્યાં આપણે આવીએ છીએ, પણ અત્યારે એ સમજો કે આ જે બે ત્રણ ચાર પાંચ આપણે જોયા, હવે એમાં કયા ગતિના જીવો હોય છે એ આપણે જોઈએ. અત્યાર સુધી કેટલી સેન્સ હોય છે એ આપણે જોયું, હવે કયા ગતિના જીવો છે એ સમજો. આ પાંચ ઇન્દ્રિયના જે જીવ છે ને, પાંચ ઇન્દ્રિય એમાં પણ જે સંગીની જીવ, એને છોડીને બાકી બધા તિર્યંચમાં જ હોય. સમજાય છે? જ્યાં સંગીની પંચેન્દ્રિય જીવો જે છે એમાં જ ચાર ગતિના વેરિએશન જોવામાં આવે છે. એટલે સંગીની પંચેન્દ્રિય જીવોમાં ચારે ટાઈપ પોસિબલ છે, દેવ ગતિના જીવ, નરક ગતિના જીવ, તિર્યંચ ગતિના જીવ અને મનુષ્ય. એના સિવાય જે ટુ સેન્સ, થ્રી સેન્સ, ફોર સેન્સ અથવા તો વન સેન્સ, એ બધા ખાલી તિર્યંચ ગતિના જ જીવ છે. આટલું ક્લિયર છે? ક્લિયર છે? ઓકે, હવે આપણે જે નીચેનો પાર્ટ છોડી દીધો ત્યાં આપણે આવીએ છીએ, કેમ કે દેટ ઇઝ ટોપિક ઓફ ટુડેઝ ડિસ્કશન. આપણે શું જોયું કે સ્થાવર એટલે કે એક ઇન્દ્રિયનું જ જેનું જ્ઞાન છે એવા જીવો, એવા જીવો પાંચ ટાઈપના જોવા મળે છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. હવે વનસ્પતિ જે છે એટલે કે પ્લાન્ટ્સના જીવો, એમાં ધેર આર ટુ સબ કેટેગરીઝ. એક એવા જીવો છે જે પ્રત્યેક વનસ્પતિ કહેવાય, અને એક એવા છે જેને સાધારણ વનસ્પતિ કહેવાય. એટલે એનો શું મતલબ એ સમજો કે જે આપણે એમ કહીએ વન પ્લાન્ટ સેલ, એક લીફ હોય, એ લીફમાં ધેર આર મેની મેની સેલ્સ બરાબર. તો એક સેલમાં કેટલા જીવ, સમજાય ને? એક સેલની અંદર જીવ કેટલા છે, ધેટ ડિસાઇડ કે એ વનસ્પતિ સાધારણ છે કે પ્રત્યેક છે. જો એ એક સેલમાં એક જ જીવ હોય તો એને કહેવાય પ્રત્યેક વનસ્પતિ. પ્રત્યેક એટલે ઇન્ડિવિજ્યુઅલ, ધ વર્ડ લિટરલી મીન્સ ઇન્ડિવિજ્યુઅલ બરાબર. અને સાધારણ એટલે શું કે એક સેલમાં અનંત જીવો હોય છે. ફરીથી સમજો, આપણે શું કહીએ કે પોટેટોસ કેમ ન ખવાય, કેમ કે અંડરગ્રાઉન્ડ ઉગે એટલે બરાબર, કરેક્ટ. ઓનિયન્સ કેમ ન ખવાય, કે જમીનની નીચે ઉગે એટલે બરાબર ને. એ તો કહેવાની પદ્ધતિ છે, જે હવે આપણે કોઈને નોન જૈનને કે કોઈને સમજાવતા હોય જેને ન ખબર હોય, એને એમ એમ કહેવાય કે ભાઈ અંડરગ્રાઉન્ડ ડૂબે એટલે અમે નથી ખાતા. એટલે શું જનરલાઇઝ થઈ જાય. ધ રિયલ મીનિંગ બિહાઇન્ડ ઇટ ઇઝ કે એમાં એક એક સેલમાં અનંત અનંત જીવો છે. જેવી રીતના આપણે પ્લાન્ટ સેલ્સને એનિમલ સેલ્સ ભણ્યા છે ને સ્કૂલ કોલેજીસમાં, બધું સ્ટેન કરે એમાં બધું માઇક્રોસ્કોપની અંદર જુએ તો એ પોટેટોનું સ્ટેન ને બધું કરે, એમાં જ સ્ટેન કરે આપણને અંદર સેલ વોલ ને અંદર ન્યુક્લિયસ ને બધું દેખાય ને. એ એક એક સેલમાં, એ જો સાયન્સનું સેલ છે એ પાછું અલગ છે, એ જવા દો, પણ એમ સમજો કે એટલા માઇન્યુટ માઇક્રોસ્કોપિક એક એક સેલની અંદર અનંત અનંત જીવો હોય છે, એને કહેવાય સાધારણ વનસ્પતિ. સમજાય? આજે સાધારણ વનસ્પતિ કાયિક જીવો છે જેમાં એક એક સેલમાં અનંત જીવો હોય છે, એને કહેવાય છે નિગોધના જીવ. હવે આખા સ્ટ્રક્ચરમાં નિગોધ ક્યાં ફિટ થાય છે સમજાય છે? સાધારણ વનસ્પતિ, સ્થાવર અને સંસારી, ત્યાં નિગોધના જીવો હોય છે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. આપણે થર્ડ ગાથાના એન્ડમાં શું જોયું હતું કે આ જે સંસારમાં ભ્રમણ કરવાની સ્ટોરી એ છે તો બહુ લાંબી, પણ મુનિરાજે કહી છે એમ થોડી કહે છે તો શરૂ ક્યાંથી કરે છે, કે શરૂ નિગોધથી કરે છે. શું કહે છે? કાલ અનંત નિગોધ મજાર વીત્યો એક ઇન્દ્રિય તન ધાર. શું સિસ્ટમ સુધી સમજો એક બાજુ અહીંયા એક રેઝર્વોયર છે જેમાં અનંત જીવો છે, અને એક બાજુ અહીંયા એક રેઝર્વોયર છે જેમાં અનંત જીવો છે, અને વચ્ચે દેર ઇઝ વન સેન્સ, ટુ સેન્સ, થ્રી સેન્સ, ફોર સેન્સ, ફાઈવ સેન્સ વચ્ચેના જીવો છે. જે અહીંયાનું રિઝર્વોયર છે જે સંસારી જીવો કહેવાય છે એને કહેવાય નિગો. ઇટ ઇઝ એન ઇન્ફિનિટ રિઝર્વોયર ઓફ જીવો. એમાંથી જે જીવો બહાર નીકળે અને પોતાને સાધના કરીને મોક્ષે જાય તો એ સિદ્ધના રિઝર્વોયરમાં ભળી જાય છે અને એને કહેવાય મુક્ત જીવો. ક્લિયર? તો અનંત કાળથી જીવ નિગોધમાં જ સુખ દુઃખ ભોગી રહ્યો છે. કાલ અનંત નિગોધ મંજાર, ત્યાં નિગોધમાં અનંત કાળથી એ જીવ છે અને ત્યાં એકેન્દ્રિય શરીર ધારણ કરીને જ રહે છે. નિગોધના જીવો કેવા છે? વનસ્પતિ કાય, વિચ ઇઝ પાર્ટ ઓફ સ્થાવર, મતલબ યર વન સેન્સ, દે ઓન્લી હેવ સેન્સ ઓફ ટચ. ક્લિયર? નેક્સ્ટ ફોર્થ ગાથા. ત્યાં શું કરે છે કે નિગોધમાં એક શ્વાસ મેં અર્થ દસ બાર જન્મ મર્યો જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર નિકસી ભૂમિ જલ પાવક ભર્યો પવન પ્રત્યેક વનસ્પતિ થયો. પહેલા જો મીનિંગ વાંચી લઈએ કે એ નિગોધમાં આ જીવ એક શ્વાસમાં 18 વાર જન્મ્યો અને મર્યો અને દુઃખોનો સમૂહ સહન કર્યો. ત્યાંથી નીકળીને પૃથ્વી કાયિક જીવ, જલ કાયિક જીવ, અગ્નિ કાયિક જીવ થયો, વળી વાયુ કાયિક અને પ્રત્યેક વનસ્પતિ કાયિક જીવ થયો. હાલો ભાવાર નિગોધ એટલે કે સાધારણ વનસ્પતિમાં આ જીવે એક શ્વાસ માત્ર જેટલા સમયમાં 18 વાર જન્મ અને મરણ કરીને ભયંકર દુઃખ સહન કર્યું છે અને ત્યાંથી નીકળીને પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિ કાયિક પ્રત્યેક અને વાયુ કાયિક અને પ્રત્યેક વનસ્પતિ કાયિક જીવ તરીકે ઉત્પન્ન થયો છે. જો સૌથી પહેલા શું કહે છે કે એ નિગોર એટલે કે સાધારણ પાર્ટ ઓફ વનસ્પતિ, બરાબર, એમાં આ જીવ એક શ્વાસ, એક શ્વાસ એટલે કેટલો ટાઈમ, જે આપણી જે નોર્મલ પલ્સ હોય, હેલ્ધી હ્યુમન બિંગ એનું પલ્સ રેટ કેટલું હોય? 72 પલ્સીસ પર મિનિટ. એટલે વન પલ્સ ઇઝ હાઉ લોંગ? ઇટ ઇઝ અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, અબાઉટ 0.8 ઓફ અ સેકન્ડ, રાઈટ? એ એક પલ્સ ઇઝ ઇક્વલ ટુ વન શ્વાસ. એટલીમાં 18 વાર જન્મે અને મરે. હવે જન્મ અને મરણ કહેવાની સાઇમલ્ટેનિયસ, એટલે પહેલા જન્મે પછી મરે પછી પાછો જન્મે પછી પાછો મરે, સિક્વેન્શિયલ જ થાય. તો 18 વાર એટલે 36 ઇવેન્ટ થાય છે ટોટલ. એક વાર જન્મ્યો, મરી ગયો, પાછો જન્મ્યો, પાછો મરી ગયો, એવી રીતના ટોટલ 18 વાર જન્મ થશે અને 18 વાર જ મરણ થશે ઇન દેટ શોર્ટ 0.8 ઓફ અ સેકન્ડ. તો યોર અસાઇનમેન્ટ ઇઝ યુ ટુ કેલ્ક્યુલેટ એક લાઈફનો ટાઈમ સ્પેન કેટલો હશે. ઓકે, બિફોર વી લીવ આજે યુ હેવ ટુ ગિવ મી ધ આન્સર. જુઓ,
બિયોન્ડ અવર ઇમેજિનેશન.
ના ના, કેલ્ક્યુલેબલ છે બધું, તો કેલ્ક્યુલેશન મેં કરી દીધું. જો આ જીવ આપણને મુનિરાજ આપણને શું શું ઉપદેશ આપે છે કે ભાઈ આપણે 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 બધા જીવો અનાદિકાળથી બધા રૂટ વેજીટેબલ જે છે એમાં એક એક સેલમાં અનંત અનંત જીવો છે, એવામાં આપણે અનંત કાળમાં એક કેન્દ્રીય શરીર ધારણ કરીને વ્યતીત કર્યો છે. આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું, આપણે કદાચ થોડોક ટાઈમ મળશે તો લેશું, કે દુઃખ શેનું છે? એ જન્મ મરણ કરે છે એનું દુઃખ નથી એકચ્યુઅલી. તો જીવને આત્મા શું છે એ ખબર નથી, એટલે આખું ફોકસ શરીર પર જ છે. એટલે મારું શરીર, મારું શરીર, મારું શરીર કરીને પકડીને બેઠા છે અને એ શરીરમાં મરણ થાય, એટલે શરીરનો નાશ થાય, એટલે એઝ એ માય મોસ્ટ વેલ્યુએબલ વસ્તુ ઇઝ બીંગ સ્નેચ્ડ અવે ફ્રોમ મી. સમજાય ને? એટલે એ પણ એક શ્વાસમાં 18 વાર, એટલે એ જીવને એટલો એમાં સંકલેશ ભાવ, એટલો એમાં જોડાણ છે કે એ જયારે એનો નાશ થાય છે તો બહુ ભારે દુઃખ દુઃખ દુઃખ. આ બહારથી સમજાવું, એક બીજું ઉદાહરણ આપ્યું ને કે કોઈ હ્યુમન બિંગને સળિયા થી બધે થી બાંધી દે, એવી રેડ હોટ સળિયા એકદમ ગરમ ગરમ આયર્ન ના રોડ્સ એનાથી બાંધી દે બધે થી, એઝ ઇઝ કે પર્સન કેનોટ મૂવ, મોટામાં પણ બાંધી દે, હી કેનોટ સ્પીક, અને ઝાડ ઉપર ઊંધા લટકાવી દે, નીચેથી અગ્નિ જલાવે જેની ફ્લેમ્સ ને કારણે જીવ પાછો બળે, અને ઉપરથી વળી પાછું લોઢાથી મારે, પણ ધ પર્સન કેનોટ એક્સપ્રેસ જે અંદર દુઃખ કેટલું છે, અને હી કેનોટ મૂવ કેમ કે બધે થી બાંધી દીધા છે, તો કેટલું દુઃખ હશે એ જીવને. પણ એ તો ખાલી ભારતીય સમજાવવાની પદ્ધતિ છે, સમજાય કેવી રીતે નહીં, તો એકચ્યુઅલી એ બધાનું દુઃખ જ નથી. દુઃખ શેનું છે મેન, તો કે આ જીવે એ શરીરને પોતાનું માની રાખ્યું છે, એ મેન દુઃખ છે, એ જ મોહ ભાવ છે. જે આપણે કીધું ને અનાદિથી મોહ નો દારૂ પીધો છે. મોહ એટલે શું? કે જે મારી વસ્તુ છે જ નહીં એને હું પકડી રાખું છું, અને એમાં જે પણ સારું ખરાબ, એમાં સારું ખરાબ આપણે ડિફાઈન કરીએ, એક્ચ્યુઅલી તો એના માટે શરીર માટે કઈ સારું ખરાબ છે જ નહીં. તો એને એવા દુઃખો આ જીવે અનંત કાળથી નિગોળમાં ભોગવ્યા છે. અનંત કાળથી બીજો એ ઇન્દ્રિય તને ધાર, બરાબર આગળ જઈએ, અરે સોરી આપણે આ પોત ગાથા હતા, એક શ્વાસ ને અર્થ દસ બાર, જન્મ્યો મર્યો આવી રીતના જન્મ મરણ કર્યું, અને શું કર્યું? ભર્યો દુઃખ ભાર. દુઃખ ભાર, ભાર એટલે શું? બહુ વજન લઈને જાણે ચાલતા હોય ને, તેવી રીતના જાણે અનંત કાળથી એટલું વજન લઈને ચાલે છે કે હું દુઃખ સહન કરું છું, હું દુઃખ સહન કરું છું એવી રીતે. હવે ત્યાંથી ક્યારેક આપણા નસીબ સારા થાય, ક્યારેક પરિણામ સારા થાય, તો શું થાય કે ત્યાંથી નિકસી નિકસી ભૂમિ જલ પાવક ભયો. જો નિકસી એટલે નીકળ્યો, નીકળીને શું થયો? એ સાધારણ વનસ્પતિ માંથી નીકળીને કાં તો ભૂમિ એટલે કે પૃથ્વી કાયમ થયો, જલ એટલે જલ કાયમ, પાવક એટલે અગ્નિ કાયિક, ભયો એટલે થયો, અથવા શું થયો કે પવન કાયિક, વાયુ કાયિક, અથવા પ્રત્યેક વનસ્પતિ. આપણે બધું સાધારણ વનસ્પતિ જોયું હતું, એના સિવાય પ્રત્યેક વનસ્પતિ બચ્યું ને, તો ત્યાંથી નીકળીને આ પાંચ ઓપ્શન માંથી કોઈ પણ એક થી જીવ થયો. આવા અનંત કાળ દુઃખ ભોગવીને ક્યારેક ઓપોર્ચ્યુનિટી મળે તો એમાં બહાર આવીને આ પાંચ થયો. હવે આ પાંચ માં શું છે કે એકચ્યુઅલી જે વોટર, સપોઝ જલ કાઈ, જલ કાઈ એટલે જે વોટર ડ્રોપ આપણને દેખાય છે, એ પોતે જીવ નથી, એ તો એ શરીર છે, અને એ શરીર જેનો છે એવો જીવ, જે રીતના કે આપણે અહીંયા દેખાઈએ, બરાબર ફિઝિકલી વી સી ઈચ અધર, પણ આ જે છે એ શરીર છે, એની પાછળ એક જાણવાની એવી શક્તિ છે જેને આપણે જીવ કહીએ છીએ, બરાબર. એવી જ રીતે એ વોટર ડ્રોપલેટમાં, એક ડ્રોપમાં અનંત અસંખ્યાત શરીર, અને એક એક શરીરમાં એક એક એવો જીવ કે જેમાં એવી જાણવાની શક્તિ છે. એ જીવ દેખાતો નથી આપણને, પણ આપણને એમાં જીવ છે એમ સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જાણીને કીધું છે કે જો આમાં આવા જીવો છે. સમજાય? કોઈ ડાઉટ છે, કઈ ક્વેશ્ચન છે? કેવી રીતના આપણે ઓલું છે, આ પહેલા ક્લાસિફિકેશન નો ચાર્ટ જોયો, એમાં આપણે ક્યાં છે ફરી લીધો? આપણે પહેલા સાધારણ નિગોધ થી શરૂ કર્યું, સાધારણ વનસ્પતિ એટલે નિગોધ, ત્યાંથી નીકળીને પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ, વનસ્પતિના પ્રત્યેક વનસ્પતિ ત્યાં સુધી એ જીવ થયો. એટલે આપણી સ્થાવરની પાંચ કેટેગરી છે એ આપણે કવર કરી. સમજાય છે? સમજાય છે ભાઈ? ક્લિયર? જો હવે આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી હોય આપણે જોઈએ. સૌથી પહેલા તેમણે ક્યાંથી આનું ક્રોસ રેફરન્સ આપ્યું કે આ છ ગાળામાં જે બધી વસ્તુ આવે છે, ક્યાં બીજી આપેલી છે જેનો મૂળ આવે? હા, સ્વામી કાર્તિકેય એમણે 12 ભાવનાની, 12 ભાવનાનું શાસ્ત્ર રચ્યું છે. એમાંથી કઈ ભાવનામાં? 11મી બોધિ દુર્લભ ભાવનામાં. આ બધા બોધિ દુર્લભ ભાવનાનો મતલબ શું છે?
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની મહિમા
બતાવી. હા બહુ સરસ કે આ જીવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રાપ્ત કર્યા વગર સંસારમાં જે અનંત કાળથી ફર્યો છે તો ત્યાં કેવા કેવા દુઃખ ભોગવ્યા છે એ સમજાવવા માટે આ સમજાવે છે. અને પછી એમ સમજાવશે કે જો આ બધાથી છૂટવા માટે બોધી, બોધી એટલે કે રત્નત્રય એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેટલું દુર્લભ છે. નરક અને નિગોદ નું કમ્પેરિઝન કર્યું એમણે કે નરક માં દુઃખ વધારે છે કે નિગોદ માં વધારે છે. નિગોદ માં પણ કેમ નરક માં શું છે? નરક માં તો બાર સંયોગો નું દુઃખ તરીકે વર્ણન છે. જીવ તો જે પંચેન્દ્રિય જીવ મન શરીર જ્ઞાન નો ક્ષરક્ષમ ઘણો છે. હવે આજુબાજુ એવા સંયોગો છે જેને કારણે એમાં એકત્વ મમત્વ કરીને દુઃખ નો અનુભવ કરે છે. પણ તો પણ એના કરતા અહિયાં નિગોદમાં તો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ થાય છે. ત્યાં તો એટલા જન્મ મરણ નથી, ત્યાં તો એ શરીર કપાઈ જાય છે, ટુકડા ટુકડા થઈ જાય છે, પાછું ભેગું થાય છે. અને એ શરીરમાં જેટલું મમત્વ છે એટલું ત્યાં દુઃખ છે. પણ અહીંયા તો એ જ્ઞાનની ઓછપને કારણે શરીરમાં તીવ્ર મમત્વ છે અને એમાં પાછું 18 વાર જન્મ મરણ થાય છે એને કારણે તીવ્ર દુઃખ ભોગવે છે. જો પછી બીજું શું કીધું કે આ નિગોદમાં એટલા આપણે જોયું ને કે આ એક બટેટાના ટુકડા એક કણીમાં અસંખ્યાત ગુરુદેવશ્રી તો બધા ગણિત સહિત કીધું કે ભાઈ આટલા એક શરીરમાં અસંખ્યાત અબજો જીવો શરીર અને એમાં પાછા અનંત અનંત જીવો એમાં પાછું એક નિગોદમાં જો સૂક્ષ્મ નિગોદમાં રહે તો 70 કોડાકોડી સાગર એવું કઈ કીધું ને 70 કોડાકોડી સાગર. બાદર નિગોદમાં રહે તો 70 કોડાકોડી સાગર. સૂક્ષ્મ નિગોદ મારે ખાલી એમાં રહે એમાં એમાં જ રહ્યા કરે તો એમાં પાછું 70 કોડાકોડી સાગર. અને જો બાદર થી સૂક્ષ્મ માં આવીને પાછો બાદર માં જાય તો એવી રીતના તો 1.5 ફૂટ પરાવર્તન જેનીના સપોઝ એમ સમજો કે આ અત્યારના મેલ અને હું મરીને ફરીથી પાછું મેલ જ જન્મું એના પછી ફરીથી મેલ જન્મું એના પછી ફરીથી મેલ જન્મું તો કોન્સ્ટન્ટલી કેટલી વખત સુધી હું મેલ 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 જ થઈ શકું બિફોર આઈ હેવ ટુ ટેક અ ફિમેલ લાઈફ. સમજાય? એવી રીતના અહીંયા કહે છે કે કોઈ જીવ જો સૂક્ષ્મ નિગોદમાં જ જન્મ્યા કરે. હવે સૂક્ષ્મ ને બાદર શું છે આપણે પછી ક્યારેય જોશું, અત્યારે એનો ટાઈમ નથી. એમ સમજો કે 1 ટાઈપ ઓફ લાઈફ ફોર્મ તો એમાં 70 કોડાકોડી સાગર આપણું એક ટાઈમ સાયકલ હોય ને એમાં કેટલો ટાઈમ હોય જે ફર્સ્ટ કાલ, સેકન્ડ કાલ, થર્ડ કાલ, ફોર્થ કાલ, ફિફ્થ કાલ અને સિક્સ એમાં કેટલો ટાઈમ હોય?
6 આર નો
ટાઈમ કેટલો? એનો ટાઈમ કેટલો? ટોટલ ટાઈમ કેટલો? 1 આર. 10 કોડાકોડી સાગર, 10 કોડાકોડી સાગર અવસર નહીં, 10 કોડાકોડી ઉત્સર નહીં. આમાં તો 70 કોડાકોડી સાગર સુધી એક જ લાઈફ ફોર્મમાં જન્મ મરણ કર્યા કરે એક શ્વાસમાં 18 વાર. એવા તો એક સાગરમાં અસંખ્યાત અબજો વર્ષો ને એવા 70 કોડાકોડી સાગર અને એમાં બી એટલો એમાં લે પછી એક વાર સૂક્ષ્મ નિગોદ એક વાર બાદર નિગોદમાં આવે અને વળી પાછો સૂક્ષ્મ વળી જાય તો વળી પાછો 70 કોડાકોડી વર્ષો 70 કોડાકોડી સાગર. બે માં ઓલ્ટરનેટ ઓપ્શન એટલે ઓપનલી ઓપ્શન કે સૂક્ષ્મ અને બાદર બે હો તો 1.5 ફૂટ પરાવર્તન. હવે એનું તો હું ગણિત સમજાવું તો આપણું મગજ કામ ન કરે એવું છે. એક ફૂટ પરાવર્તન એટલે કેટલો લાંબો કાળ. અને આ તો ખાલી નિગોદની નિગોદની જ વાત છે જે સાધારણ વનસ્પતિ. હવે એમાંથી જો એક વાર પ્રત્યેકમાં આવી જાય અથવા તો એક વાર પૃથ્વી જળ અગ્નિવાયુ વનસ્પતિમાં આવી જાય અને ફરી પાછો નિગોદમાં જાય તો કેટલા કેટલા અસંખ્યાત પૂતગલ પરાવર્તન. એ ટાઈમ નો કઈ આપણી ઇમેજિનેશન ની બહાર ની વસ્તુ છે. જુઓ બીજી શું ગુરુદેવશ્રીએ એમને અડધો કલાકનું પ્રવચન સાંભળે તો પણ એમ થાય કે આમ ઘણું બધું મટીરિયલ આવી ગયા, આપણે પૂરો એક કલાકમાં કવર ન કરી શકીએ એટલું બધું છે. બીજું શું બહુ સરસ કીધું કે આટલા બધા જીવો છે કોણે જોયા, વોટ ઇઝ ધ પ્રૂફ, સાયન્ટિફિકલી પ્રૂફ કરો. યુ કાન્ટ પ્રૂવ ઇટ સાયન્ટિફિકલી, દેટ ઇઝ ધ પ્રોબ્લેમ, કે સાયન્સ ઇઝ વેરી લિમિટેડ. એટલે અહીંયા એ જ કે છે કે ભાઈ આ વાત હમબક નથી, કે ઇમેજિનરી એમ કોઈ એમાં બકવાસ કરી દીધી હોય, કોઈ ખોટું ખોટું ગપ્પા મારતું હોય એવું નથી. આ રિયલી સર્વજ્ઞ ભગવાને જોયેલી વસ્તુ છે. જો આટલા જીવો આટલા લાંબા ટાઈમ માટે આવી રીતના દુઃખ ભોગવી શકે છે, કે સર્વજ્ઞના જ્ઞાનની તાકાત કેટલી છે કે બધાને એક સાથે જાણી શકે એક સમયમાં, તો એવા એવી તાકાત વાળા જીવોએ જાણીને આપણને કીધું છે. કોઈ ઇમેજિનરી વાતો નથી, સમજાય ને? પછી જો આપણે બીજું શું કીધું કે આ બધી વાતો શેના માટે ચાલે છે, વી શુડ નોટ લૂઝ ધ કોન્ટેક્સ્ટ. કોન્ટેક્સ્ટ શું છે કે ભાઈ જીવને સુખી થવું છે અને દુઃખથી દૂર થવું છે. એના માટે પહેલા સમજાય છે કે દુઃખ ક્યાં ક્યાં છે, શું શું દુઃખ છે, પણ ઇવેન્ચ્યુઅલ ગોલ શું છે કે સુખી થવું છે, બરાબર? તો આ દુઃખ દૂર કરીને સુખ પ્રાપ્ત કરવા માટે કરવાનું શું છે, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાનું છે. તો એ રત્નત્રય પ્રગટ કરવા માટેની દુર્લભતા કેટલી છે એ સમજાવવા માટે બધા દુઃખોનું વર્ણન કરે છે. ઓલવેઝ વી શુડ કીપ ધેટ મેગા પિક્ચર ઇન આર માઇન્ડ, એ વી શુડ નોટ ફોરગેટ ધેટ, કે આપણે ઓલવેઝ આ બધું સમજી જશે એના માટે કે સોરો ફીલ કરવા માટે નહીં, કે કેટલા જીવો કેટલું દુઃખ ભોગવે છે બિચારા બધા જીવો, અને એના માટે વાત નથી ચાલતી. વાત એના માટે ચાલતી હોય કે આપણે આ બધામાં થઈને આવ્યા છે અને આટલું દુઃખ આપણે ભોગવીને આવ્યા છે, અને હવે વળીથી મનવું જવું પડે તો એના માટે થઈને આપણે શું એવું કરીએ કે આપણે હવે સુખી થઈ શકીએ. એના માટે કોન્ટેક્સ્ટ છે. આખી ફર્સ્ટ ઢાળમાં આ કોન્ટેક્સ્ટ યાદ રાખજો, કેમ કે જે સેકન્ડ ઢાળને બધું ચાલુ થશે ત્યારથી પછી હવે દુઃખ દૂર કરવાનો રસ્તો અને દૂર ત્યારથી ચાલુ થશે. એટલે વી શુડ ઓલવેઝ કીપ ધેટ લિંક. લાસ્ટ એક વાત લઈએ, એના નિગોદમાં તો વાત ઘણી કરી, ત્યાંથી નીકળીને જે પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય ને વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ એ બધામાં પણ ગુરુદેવશ્રી એક એક આઈડેન્ટિફાય કરીને કે ભાઈ પૃથ્વી કાય નો મતલબ શું, કે ખાણમાંથી માટી નીકળે ને, માઇનમાંથી રેતી નીકળે, એક એક કણમાં અસંખ્યાત શરીર હોય, એક એક શરીરમાં જો ઈ જ જીવ એમાં જ રહે તો એની લાઈફ મેક્સિમમ ઇટ કેન બી કેટલા, 22,000 વર્ષ. બહુ સરસ. જેવી રીતે નિગોલમાં આપણે શું જોયું કે એક શ્વાસમાં 18 વાર, દેટ ઇઝ ઓન ધ મિનિમમ સાઈડ. પણ આપણે જે પૃથ્વી કાયમાં જોઈએ તો મેક્સિમમ લાઈફ સ્પેન કેટલી હોઈ શકે, 22,000 વર્ષ સુધી જીવ એ ખાણમાં માટીમાં જ રહે. એ જ એને એટલે ત્યાં જન્મ લીધો હોય 22,000 વર્ષ પછી એનું મૃત્યુ થાય. પણ જો કન્ટિન્યુઅસ આમ જોઈએ કે ત્યાં મૃત્યુ થાય, પાછો જન્મે, પાછું મૃત્યુ થાય, પાછો જન્મે, તો કેટલી વાર, 70 કોડા કોડી સાગર સુધી એમાં એમાં જ રહે. ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ. જે રીતે આપણે જોઈએ ને સુમેરુ પર્વત છે, એ કેવી કેવી રચના છે, ઇટરનલ રચના છે, કોઈ કરી નથી, કોઈ ડિસ્ટ્રોય કરવાનું નથી, એટલે અનંત કાળથી એવી ને એવી જ છે. કેવી અમુક એવા અમુક માઉન્ટેન્સ પણ એવા એવા છે ને, જે રીતે આપણે સમેત શિખરજી પર્વત ને બધું છે, હવે એમાં વચ્ચે જે અંદર સેન્ટરમાં જે માટીના પરમાણુઓ હોય એ તો ક્યારે બહાર નીકળવાના જ નથી, એ ઓલવેઝ અંદર જ છે. તો ત્યાંના જે એ શરીરમાં ઉત્પન્ન થવા વાળા જીવો એ તો ઓલવેઝ, એનું શરીર તો કોન્સ્ટન્ટ છે ને, હવે ત્યાં ઉત્પન્ન થશે, એનું લાઈફ સ્પેન જીવશે, પછી મરી જશે, પછી વળી પાછળ ક્યાં ઉત્પન્ન થાય અથવા આજુબાજુ ક્યાંય ઉત્પન્ન થાય, બીજે ક્યાંય ઉત્પન્ન થાય, ગમે ત્યાં ફરીથી પાછું પૃથ્વી કાયકનું શરીર લે, પાછું એની લાઈફ ટાઈમ જીવીને મળી જાય, પાછું પૃથ્વી કાયકનું શરીર લે અને પાછું મળી જાય, એમ કન્ટિન્યુઅસ પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ રહે તો 70 કોડા કોડી સાગરો પંપ સુધી એમાં એમાં જ રહે. બીજા બધા પાંચેય ગતિના એટલે પાંચેય એકેન્દ્રીય જીવો એમાં આપ્યા છે, આપણે ક્યાં સુધી વર્ણન કરીએ. તો આવી રીતના આપણે નિગોજના અને એકેન્દ્રીય તિર્યંશમાં જે જે દુઃખો આપણે જીવે ભોગવ્યા છે એ આપણે જોયું. તમે ગુરુદેવશ્રીનું પ્રવચન ફરીથી વાંચો, ઘણી બધી એવી વસ્તુ મેં માર્ક કરી હતી હમણાં જે આપણે લેશું પણ ટાઈમ નથી નહીં લઈ શકે. આપણે નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ સેટરડે 8:30 વાગે છે એમાં આપણે આગળની પાછળની ગાથા જે ત્રસ જીવો જે છે તે ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય એમાં શું દુઃખો જીવ ભોગવે છે એનું આપણે વર્ણન પછી જોશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? બધું સમજાય છે ભાઈ?
એક નિગોજનો એક જીવનો જન્મ મરણમાં કાળ કેટલો જાય?
હા, તો આપણે એ ક્વેશ્ચન પૂછ્યો તો ભાઈ નિગોજની એક લાઈફ જન્મ મરણનો ટાઈમ કેટલો? 0.022 સેકન્ડ. ચાલો જીનવાની સ્તુતિ કરીએ. हे जिनवाणी भारती तुम्हें जपो निगरे जो तेरा शरणाग रहे सो पावे सुख चैन जिनवाणी के ज्ञान से सूझे लोकारो सो वाणी मस्तक नमो सदा जे कहूं तो बोलो जिनवाणी मात्र नो सुनाई.